पद 99 अवधु ऐसो ज्ञान विचारी।
चारी। खटूली गगन ओशी कुतलाई धरती को छेड़ो आभ की पिछोड़ी धरती को छेड़ो आभ की पिछोड़ी तो न सोड़ भराई गगन मंडन में गाय बियाणी गगन मंडल में गाय बियाणी वसुधा दूध जमाई सौरी सुनो भाई वलुणु वलोवितो सौरी सुनो भाई वलुणु वलोवितो तत्व अमृत कोई पाई जाऊं सासरी ने नहीं जाऊं पियरी नहीं जाऊं सासरी ने नहीं जाऊं पियरी पियू जी सेज बिछाई आनंद घन कहे सुनो भाई साधो तो आनंद घन कहे सुनो भाई साधो तो ज्योत से ज्योत
अवधु ऐसो ज्ञान विचारी बामे कौन पुरुष कौन नारी बम्मन के घर नहाती धोती जोगी के घर चेली कलमा पढ़ पढ़ भैरे तुरकड़ी तो आप ही आप अकेली। अवधूत योग दशा ने पामेला आनंद गंजी महाराज आत्मानी ज्ञानी दशानो विचार करी पद 99 मा ते कौन पुरुष छे અને તેની કોણ નારી છે તેમજ તે પુરુષ એવા આત્મા સાથે કેવા કેવા પ્રકારનો વર્તાવ કરી રહી છે પુરુષ માટે તે હાનિકારક છે કે લાભકારક તેનો ઉકેલ વિચારી રહ્યા છે। અનાદિકાળથી સંસારની અંદરમાં રખડતો આત્મા પોતે ચેતન રૂપે શુદ્ધ હોવા છતાં પોતાનું શુદ્ધ સ્વરૂપ ગુમાવીને બેઠો છે। પ્રકૃતિનું તંત્ર તેને વળગેલું છે। પ્રકૃતિના તે તંત્રમાં કેટલીક પ્રકૃતિ પુરુષના જેવી દેખાય છે અને કેટલીક પ્રકૃતિ નારી સ્વભાવ રૂપે કામ કરતી દેખાય છે। 6 ગાથાના બનાવેલા આ પદમાં પહેલી 4 ગાથામાં ચેતન એવા આત્માને જે કશાયની પ્રકૃતિ વળગેલી છે તે ક્રોધ, માન, માયા, લોભમાં પુરુષ સ્વભાવે કામ કરતી પ્રકૃતિ કઈ છે અને તેની સાથે નારી રૂપે રહેલ પ્રકૃતિ કઈ છે, અને તેઓ બંને મળીને ચેતનાના કેવા હાલ અત્યાર સુધી કર્યા છે અને હમણાં પણ કરી રહી છે તેનું આબેહૂબ ચિત્ર દોરવા દ્વારા છેલ્લી બે ગાથાઓમાં તેનાથી છુટકારાનો ઉપાય અને તેનું ફળ બતાવી આ પદની યોગીરાજે પૂર્ણાહુતિ કરી છે. પદની રચના એટલી બધી ગંભીર છે કે તેનો મર્મ પામવા સાધકે યોગીરાજના એક એક શબ્દ ઉપર ખૂબ મંથન કરવું પડે છે. તેમના અંતરના ઊંડાણમાંથી નીકળેલા શબ્દોનો ભાવ બરાબર પકડાય તો તે આપણા અંતરના ઊંડાણને સ્પર્શે એમ છે. પહેલી ગાથામાં ચેતન એવા આત્માને મોહ અને માયા વળગેલા છે. તેમાં મોહને પુરુષ સ્વભાવી બતાવી માયાને નારી સ્વભાવની બતાવી છે અને તે માયાથી ચેતન આત્મા તે ભવોમાં ગયો ત્યારે તે કેવો બન્યો તેનું યથાર્થ વર્ણન કરી સંસાર નાટકના તખ્તા પર ચેતન આત્મા કેવા કેવા ખેલ ખેલી રહ્યો છે તેનું સૂચન કર્યું છે. મોહ અને તેની પત્ની માયા આ સંસાર નાટકના બે પાત્રો છે. તેમાં મોહનો સ્વભાવ જીવને પર વસ્તુ પ્રત્યે મોહિત કરી મૂંઝવવાનો છે. તે આત્મા માટે જેટલો જોખમી છે તેના કરતા અનેક ગુણો જોખમી સ્વભાવ માયાના કપટ ભાવમાં રહેલો છે. માયા બહારથી દેખાવમાં મીઠી જણાય છે પણ અંતરમાં તે કપટી અને ઝેર જેવી છે. બહારથી સાપ જેવી ઠંડી, લીસી, સુંવાળી છે પણ અંદરમાં ઝેરથી ભરેલી છે. તેનાથી આત્મા પર જે કર્મોનો કાટ ચડે છે તેને ઉતારતા જીવનો ઘણો દમ નીકળી જાય તેવું છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા માયાના વિષયમાં લખે છે કે દુર્બલ નગ્ન માસો પવાસી પણ જો છે માયા રંગ તો તે ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ. સુયગ ડાંગ સૂત્રની સાક્ષી આપીને કહે છે કે ઉત્કટ ચારિત્ર પાળવા છતાં અને ઘોર કષ્ટો વેઠવા છતાં જો અંદરમાં માયાના વળ ચઢેલા છે તો તે અનંતી વખત ગર્ભ ધારણ કરશે, જેનું આદર્શ દ્રષ્ટાંત લક્ષ્મણાજી સાધ્વીજીનું છે. આ માયાને શલ્ય તરીકે જણાવેલ છે. સંસારમાં માનવની જેટલી જાતિ છે તે બધામાં માયા પોતાનું ઘર સમજીને પેસી ગઈ છે અને આ માયાને કારણે જીવ મનુષ્ય ભવમાં જે જે જાતિમાં જાય છે ત્યાં તેવા તેવા પ્રકારના ભાવોને ધારણ કરે છે અને તેમાં તે ધર્મ માને છે. બમ્મન કે ઘર નાતી ધોતી. સંસાર દશામાં માયાને વશ પડેલી ચેતના જ્યારે બ્રાહ્મણને ઘેર ગઈ ત્યારે તેને નાવા ધોવામાં ધર્મ માન્યો. કોઈનો સ્પર્શ થાય તો કાયા અસ્પૃશ્ય થઈ ગઈ માટે તરત જ સ્નાન કરી શુદ્ધ થવું, સવારે નદીએ, તળાવે કે કુવે જઈને સ્નાન કરવું એ વાતમાં એણે ધર્મ માન્યો. જોગી કે ઘર ચેલી. સંસારમાં સરકતી માયાને વશ પડેલી ચેતના જોગીને ઘેર ગઈ ત્યાં તેણે ચેલીનું રૂપ ધારણ કર્યું. જોગી વર્ગમાં ચેલા ચેલી કરવાનું જોર ઘણું હોય છે. જો અંદરમાં વૈરાગ્ય જળહળતો ન હોય તો જોગી જતીને ચેલા ચેલીની સંખ્યા લગભગ સંસારી જીવની પુત્ર પુત્રીની સંખ્યા જેટલું જ કામ કરે છે. આત્માર્થીપણું વિસારી દઈ મઠાધીશ બનનારા તેમાં જ રસ લેનારા માન પૂજાના આકર્ષણમાં ખેંચાઈ જઈ તપ ત્યાગ અને વૈરાગ્યથી ભ્રષ્ટ થનારા માત્ર પોતાની દુકાનદારી જમાવવા ખાતર વેશપલટો કરી પ્રકૃતિના તત્વોમાં રસ લેતા થઈ જાય છે ત્યારે તેનામાં આ ચેલી ભાવ જાગ્રત થયો છે એમ સમજવો. વિશ્વના ઉદ્ધારનો દાવો કરનાર આ કહેવાતા સંતો મઠાધીશો જ્યારે મઠ, ગચ્છ, સંપ્રદાય કે વાડાના મોહમાં પડી જાય છે ત્યારે તે ચેલી ભાવના ખેલ ખેલે છે. જેમ ઓળખાણ પીછાણવાળા અને કંઈક નિકટનો સંબંધ ધરાવતા ગૃહસ્થો ભેગા થાય ત્યાર પછી શરૂઆતમાં શરીરની સુખાકારિતા પૂછી પૂછી તું કેટલું કમાયો, કેટલા પૈસા વધ્યા, કેટલા પુત્ર પરિવાર વગેરેની પૂછપરછ કરે છે, તેમ અહીંયા પણ તારે કેટલા શિષ્યો થયા વગેરેમાં રસ લેવાતો જોવા મળે છે. તેવી જ રીતે સ્વપક્ષ માન્યતાનો તીવ્ર આગ્રહ અને પરપક્ષને ઉત્થાપવામાં રસ, એ બધા ખંડન મંડનમાં નિષ્પક્ષપાતી વલણ ન રહેતું હોવાથી તે પણ એક પ્રકારનો જોગીનો ચેલી ભાવ જ ગણાય. માયાને વશ પડેલી ચેતના ત્યાં ત્યાં કેવા પ્રકારના ખેલ ખેલે છે તેને યોગીરાજ બતાવી રહ્યા છે. કલમા પડ પડ ભઈ હૈ તુરકડી, ઇસ્લામ ધર્મનો મૂળ મંત્ર લાઈ લા ઇલી લાહ મહમ્મદ રસુલ્લા છે. એ કુરાનનો મૂળ સૂત્ર છે, ઇસ્લામનું દીક્ષા વાક્ય છે. કલમો પઢવો એટલે મુસલમાન થવું કે બનાવવો, ઇસ્લામ ધર્મ અંગીકાર કરનાર હાલતા ચાલતા ઉપરનો મંત્ર પડે છે અને તેથી તે ઇસ્લામમય બની જાય છે. બાકી મુસલમાનનો અર્થ કરીએ તો એવો ઘટે કે જેણે માનને મુસલી એટલે કે મસળી નાખ્યો છે તે મુસલમાન. આ રીતે માયા પ્રયુક્ત ચેતના જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેવી થઈ જાય છે. મુસલમાન થયા પછી તે માયાવી ચેતના કલમા પઢી પઢીને તુરકડી થઈ ગઈ, અર્થાત એને અનેક પ્રકારના તરખટ મચાવ્યા, અનેક પ્રકારના નટખટ નખરા અને હાવભાવ કર્યા. મોહને વશ બનેલ જીવ માયા થકી અનેક દોષો ઉભા કરે છે. બટલાયેલી બ્રાહ્મણી તરકડી કરતા ભૂંડી, એ કહેવતમાં તરકડી શબ્દ તુચ્છતાની પરાકાષ્ઠા બતાવવા વપરાય છે. તેમ અહીં કલમા પઢી પઢીને એ તુરકડી થઈ, અર્થાત અત્યંત હલકી સ્થિતિને પામી. આપ હી આપ અકેલી, પ્રકૃતિ પોતે જડ હોવાથી અચેતન તત્વ છે, અર્થાત એક મરેલું મૂળદાલ તત્વ છે, અને ચેતન એ તો જીવતું જાગતું ધબકતું જીવન તત્વ છે. એનું આત્મા સાથે કોઈ મેળ બેસે તેમ નથી. માટે તે માયારૂપ પ્રકૃતિ તત્વ કે જે નારી તત્વ છે, તે ચેતનના પેંગડામાં પોતાનો પગ ઘાલી શકતી ન હોવાને કારણે, અર્થાત ચેતનત્વ રૂપે થઈ શકતી ન હોવાને કારણે, આપ હી આપ પોતે પોતાના સ્વભાવ પ્રમાણે જુદી પડીને એકલી થઈને રહે છે. કારણ કે તે જીવન તત્વ નથી પણ જડ તત્વ છે. જડને મતિ જ્ઞાન હોતું નથી, તેથી તે કોઈ સાથે મૈત્રી સંબંધને બાંધી શકતી નથી. આનું નામ જ માયા. બ્રાહ્મણ શ્રમણ એ તો સ્વભાવ ધર્મને સાધનારા તે ધર્મના અંગો છે, બાકી આત્માને તો નથી કોઈ કુળ ગોત્ર કે જાતિ. આ બધા કર્મજનિત આત્માને વળગાડ રૂપે વળગેલા તત્વો છે. બમ્મન શ્રમણ, જોગી, જતિ, નાથ બાવા, ભિક્ષુ, સંન્યાસી, તાપસી, કલમા પડનાર કાજી, ગ્રંથ પડનાર પંડિત, આ બધી સંતોની જાતિઓ તે બધા પોતપોતાના કુલાચાર પ્રમાણે વ્યવહાર માર્ગને સાધનારા છે. જેમના ઘરમાં પેલી તુરકડી તુચ્છ સ્વભાવી માયા ઘૂસી ગઈ છે, જે તે સ્થાનોમાં જઈ તરકટ રચે છે, ખટપટ કરે છે, નટખટ બને છે, કુળ કપટ કરે છે, તેના કારણે જીવ ગમે તેટલું કરે તો પણ ઊંચે આવતો નથી અને ફરી ફરીને પાછો સંસારમાં જ રૂલ્યા કરે છે. વ્યવહાર માર્ગ ક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને ક્રિયા એ જડ તત્વ છે, એટલે ક્રિયા ગમે તેટલી સારી દેખાતી હોય છતાં તે શુભાશ્રવ તત્વ છે. તેનો સમજ્યા વિના ઉપયોગ કરવામાં આવે તો તે જ ક્રિયા અંતે જડતામાં પરિણમે છે અને આત્મા ક્રિયાજડ બની જાય છે. એવી રીતે શાસ્ત્રોમાંથી ઉછીનું લીધેલું જ્ઞાન, તે પણ શુષ્ક જ્ઞાન અથવા પોપટિયું જ્ઞાન કે જે પરનિમિત્તથી પ્રાપ્ત થયેલું, તે આત્મિક જ્ઞાન નથી પણ જડ સ્વભાવી શુષ્ક મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાનમાં મતિ પોતે કંઈ જ્ઞાન નથી, તે તો વિચાર તત્વ છે અને તેથી તે મન છે અને તેથી તે મન તો નોઇન્દ્રિય છે. માયા એ રાજસી અને તામસી પ્રકૃતિવાળી છે, તે ગુણો આત્મામાં નથી. જીવની અજ્ઞાનરૂપી ઊંધી સમજણથી ચાર ગતિમાં જે જે સ્થાનોમાં આ ઊંધી સમજના કારણે જીવ જાય છે ત્યાં ત્યાં તે પોતાને તેવો માની તે પ્રમાણે વર્તે છે. તેનાથી આત્મામાં સુખ દુઃખ, હર્ષ શોક વગેરે અનેક દ્વંદ્વો ઉભા થાય છે. આત્માએ એ દોષોને પોતાનો સ્વભાવ માની લીધેલ હોવાથી આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થઈ શકતો નથી, કારણ કે દોષોને સ્વભાવ માનતા આત્મામાં વિભાવ દશા પ્રગટે છે અને આ વિભાવ દશા સ્વભાવમાં જીવને જવા દેતી નથી. સસરો હમારો બાલો ભોલો સાસુ બાલ કુંવારી પિયુજી હમારો પોઢે પારણીએ તો મેં હું જુલાવન હારી. આ બીજી ગાથામાં પ્રકૃતિજન્ય તત્વમાં અહંકાર તે પુરુષ અને કુમતી તેની નારી આ બંનેને પુરુષ સ્ત્રી બતાવી તેમાં કુમતીએ ચેતનાના જે હાલ હવાલ કેવા કર્યા છે તે બતાવે છે. કુમતી એ નારી જાતિ છે કે જેનો સ્વભાવ તામસી દ્વેષી છે. તેના મગજનો પારો હંમેશા તપેલો જ રહે છે. એની ગણના અનંતાનુબંધી કષાયમાં થાય છે. જે જીવને માટે પાપાશ્રવ સ્વરૂપ છે તેના સંગ દોષથી જીવ અનંત સંસાર વધારે છે. કુમતીના પાપે જ્યારે જીવને અશુભ નિમિત્તો મળે છે ત્યારે તે તરત જ ઉશ્કેરાટમાં આવી જાય છે. ન કરવાના અધમ કૃત્યો જીવ તેના સંગ દોષથી કરી મૂકે છે. તેના ભાવોમાં ક્રૂરતા નિર્દયતા વ્યાપેલા હોવાથી નબળા જીવોના પ્રાણ લેતા તેના હાથ ધ્રુજતા નથી. ચેતન એવા આત્માને પૂર્વકર્મના સંયોગે કુમતી નારી રૂપે વળગેલી છે. ચેતન તેનાથી છૂટવા ઝંખે છે પણ કર્મોએ ચેતનના ગળામાં ઘંટની જેમ તેને બળગાડી છે. ચેતન તેને જરા પણ ચાહતો નથી એટલે તે ચેતનના પરિવાર ઉપર ચીડ કાઢ્યા કરે છે. તે ચેતનનો પિતા કે જે શુદ્ધ ચેતન છે પરમાત્મા છે અને ચેતનની માતા કે જે સમતા છે તેમજ ચેતનની ભગીની દયા અને ચેતનનો મિત્ર વિવેક તે બધાની બહાર હાંસી મજાક ઉડાવ્યા કરે છે. અન્ય જનો પાસે પોતાના કુળની નિંદા કરતા પણ તે શરમાતી નથી. ચેતનના માતા પિતા વિનયી લજ્જાવંત ધર્મભાવવાળા હોવાથી પોતાના ઘરની આબરૂ ન જાય તે ખાતર બધું સહન કરે છે. તેની સહનશીલતાને નબળાઈમાં ગણી કુમતી પોતાનો સસરો કે જે ગુણ સંપન્ન ખાનદાન છે અને પોતાને માટે પિતા સમાન પૂજનીય છે તેને માટે કહે છે કે મારો સસરો તો અક્કલ વિનાનો બાળક બુદ્ધિ જેવો વળી ભોળો એટલે મૂર્ખ છે અને મારી સાસુ પરણેલી છે પણ તેણે કદીએ પોતાના પતિનું સુખ ભોગવ્યું જ નથી. તે બાલકુમારી સમાન જીવન જીવ્યા છતાં તેને પુત્રની ઉત્પત્તિ થઈ જ કેવી રીતે? આવા પ્રકારે બોલીને પોતાના સાસુ સસરાને બારમાં વગોવી રહી છે. હું એવા પતિને પરણી છું કે જેને પોતે પતિ તરીકેનું સુખ ભોગવ્યું જ નથી. મારો પતિ અત્યંત અજ્ઞાની હોવાથી 6 માસના બાળકની જેમ પારણામાં પોઢનારો છે. એ મોહની ભર નિદ્રામાં સૂતેલો જ પડ્યો છે. એ મોહની ઊંઘમાંથી જાગે જ નહીં એટલા માટે તે પતિને નાદાન બાળક માની હિંડોળે હિંચી રહી છે. પોતાની એબને તે ન જાણી જાય એ રીતે તે વર્તી રહી છે. તાત્પર્ય એ છે કે જીવ જ્યારે ગાઢ મિથ્યાત્વમાં વર્તતો હોય છે ત્યારે તેનામાં દુર્બુદ્ધિનું સામ્રાજ્ય વર્તતું હોય છે. તે નાસ્તિક જીવો હોય છે. દેવગુરુ ધર્મને તે હંબક માનતો હોય છે. તે વખતે જીવનું સમગ્ર સંચાલન દુર્બુદ્ધિ કે કુમતીના હાથમાં હોય છે. ગાઢ અજ્ઞાન કાલમાં જ્યાં કુમતી હોય ત્યાં તેના દરેક ખોટા કામમાં સાચા તરીકેની મોર છાપ મારનાર અહંકાર તો હાજર હોય જ. એટલે યોગી રાજે જીવમાં વર્તતી કુમતીને એક નારીનું પાત્ર આપી તેના મુખે જ જીવના જે બેહાલ થાય છે તે વર્ણવ્યા છે. અજ્ઞાન અવસ્થામાં દુર્ગતિના પ્રભાવમાં અને કૃતકના પ્રવાહમાં ખેંચાઈ ગયેલો જીવ બોલે છે કે આ જગતમાં પરમાત્મા ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. સદગતિ અને દુર્ગતિ વગેરે તો લોકોને લાલચ આપવા કે ભય બતાવવા માટે કહેલ છે. માટે તમે ખુશીથી ખાઓ પીઓ હરો ફરો મોજ કરો. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી ડોન્ટ વરી બી હેપી. જે ભલા ભોળા મૂર્ખ અને અક્કલ વિનાના છે તે જ ભગવાન વગેરેને માને છે. 6 મહિનાનો બાળક જેમ જ્ઞાન ન હોવાને કારણે જેમ તેમ એલફેલ બોલે લવારા કરે તેમ જીવ સમ્યગ્ઞ જ્ઞાન વિનાનો હોવાથી તેને 6 મહિનાના બાળક જેવો અને પારણિયામાં ઝૂલતો નાદાન જેવો બતાવ્યો છે. વળી મોહ રાજાને કર્મ સત્તાને જીવ અજ્ઞાની બનીને રહે તેમાં જ રસ છે. માટે તે ચેતન એવા આત્માને કુમતીનો પતિ બનાવી તેને મોહની નિદ્રામાં સૂતેલો બતાવ્યો છે અને તે કુમતીના કહ્યા પ્રમાણે જ ચાલે છે. એક એક વાત તેને પૂછી પૂછીને તેની સલાહ મુજબ કરે છે, માટે કુમતી તેને હિંડોળે હિંચી રહી છે તેવા પ્રકારનો ભાવ ઉપસ્થિત કર્યો છે. સંસાર નાટકના તખ્તા પર નાચ કરતા અને ખેલ કરતા જીવને વળગેલ નારી દ્વારા તેના કેવા હાલ બેહાલ થાય છે તે બતાવવાનો યોગીરાજ આનંદગંજી મહારાજ અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. નહીં હું પરણી, નહીં હું કુંવારી, પુત્ર જણાવન હારી, કાલી દાઢી મેં કોઈ નહીં છોડ્યો, તોય હજુ હું બાલકુમારી. આ ગાથામાં પ્રકૃતિજન્ય પુરુષ તત્વ, તે ક્રોધ અને કામના, તે ત્યાંની નારી, તેમાં આ કામનારૂપ નારી જીવના કેવા હાલ કરે છે તે બતાવે છે. કામના એટલે ઈચ્છાઓ જે અનંતી છે અને અનંતકાળથી જીવની પાછળ લાગેલી છે. જીવ આ સંસારમાં આશાનો માર્યો વલખા મારે છે અને આશા જીવની તે ઈચ્છાઓને કદીય પૂર્ણ કરી શકે તેમ નથી. ખરેખર તો આશાઓના દાસ ન બનતા આશાઓને મારવાના પુરુષાર્થમાં લાગવા માટે આ માનવભવ મળ્યો છે, પણ વર્તન તેનાથી તદ્દન ઊંધું થઈ રહ્યું છે. કામના જીવાત્માને અવળે પાટે ચઢાવી રહી છે. નહીં હું પરણી, નહીં હું કુમારી. કામના કહે છે કે હું પરણેલી હોવા છતાં અપરણિત જેવું જીવન ગુજારું છું, પણ તેવું જીવન ગુજારવા માટે હું શક્તિમાન નથી. કારણ કે ક્રોધની પત્ની કામના કહે છે કે મને પણ અનેક કામનાઓ, ઈચ્છાઓ, આશાઓ વળગેલી છે, તેથી હું એકલી અટુલી રહી શકતી નથી. તાત્પર્ય એ છે કે જીવને એક કામના જાગે અને પૂરી થઈ જાય તો કામનાનો અંત આવે અને જીવ સુખના માર્ગે પ્રયાણ કરી શકે. પણ આ તો એક કામના પૂરી થાય તે પહેલા બીજી હજારો કામનાઓ જીવમાં નવી પેદા થઈ જાય છે, એટલે કામનાઓનો અંત જ આવતો નથી. આ જગતમાં જેટલા લોકો જન્મ્યા છે તે બધામાં કોઈ ને કોઈ કામના અધૂરી રહી ગઈ હતી, માટે તે જન્મ્યા છે. માટે કામના કહે છે કે દરેકને જન્મ આપનારી હું છું, તે બધામાં ધાવ માતા તરીકેનું કાર્ય પણ મારા હાથે થયું છે. વળી તે જન્મેલા આત્માઓ કામનાઓના સહારે જ જીવી રહ્યા છે. જેટલા પણ જન્મ્યા અને યૌવનમાં કાળી દાઢીવાળા થયા તે બધા જ સંસારિક કામનાઓને ધરાવનારા હતા, એટલે તેઓ મારા વિના તો જીવી શકે તેમ હતા જ નહીં. મારા વિના તેમનું જીવન જ શક્ય નહોતું, એટલે તે બધાના ઘરમાં પત્ની તરીકે હું રહી. છતાં તે જન્મેલા જીવોએ મારી એકે ઈચ્છાને, કામનાને પૂર્ણ કરી નહીં, એટલે સ્ત્રીને પરણ્યા પછી પતિનું ભોગ સુખ મળે તો તેનું પરણેલું સાચું કહેવાય, પણ મારી તો બધી જ કામનાઓ, ઈચ્છાઓ અધૂરી રહી, એટલે હું પરણેલી હોવા છતાં નહીં પરણેલા જેવી અને કુંવારી હોવા છતાં નહીં હું કુંવારી જેવી બની. હું પરણેલી હોવા છતાં અનંતા લોકો મને પરણવા તૈયાર છે, એટલે લોકોની દ્રષ્ટિએ તો હું બાલકુમારી જેવી જ છું. લોકો તો મને બાલકુમારી તરીકે જ જુએ છે. એનું કારણ શું? તો કહે છે કે તેં ક્રોધને તારા પતિ તરીકે સ્વીકાર્યો છે. ક્રોધ જીવની સાત્વિકતાને બાળી નાખનાર છે, એના કારણે જ મારી એકે ઈચ્છા પૂર્ણ થતી નથી. સંત પુરુષોએ ક્રોધ અને માન બંને પુરુષ જેવા દેખાતા હોવા છતાં બંનેને પુરુષ અને સ્ત્રીથી ભિન્ન ત્રીજી નાન્યતર એવી નપુંસક જાતિમાં ગણ્યા છે. તેનું કારણ ક્રોધ જીવની સાત્વિકતાને હણી નાખે છે અને તેથી જીવને અતિક્રોધથી વ્યાપ્ત એવી નરક વગેરે યોનિઓમાં જઈ નપુંસક જીવન જીવવું પડે છે. જે પણ 5, 25, 50, 100 કે 200 વર્ષ નહીં પણ સાગરોપમ સુધીનો અતિ દીર્ઘકાળ ત્યાં કાઢવો પડે છે. આમ આ ક્રોધ અને કામનાથી જીવને દુઃખનો સમુદ્ર પ્રાપ્ત થાય છે, છતાં તેના આંતર સ્વરૂપને મર્મને નહીં સમજતા જીવ તેના બાહ્યરૂપ રંગ અને ચળકાટમાં મૂંઝાય છે અને તેથી સંસારમાં ફસાય છે. તેમાંથી બહાર નીકળવા આ ત્રીજી ગાથા દ્વારા ચેતનને જગાડવામાં આવ્યો છે. આનંદઘન સ્વરૂપી ચેતન સંસારથી વૈરાગ્ય પામીને આત્માના સ્વરૂપની શોધમાં ધ્યાન લગાવીને મંડી પડ્યો છે. સુતેલા અલખ નિરંજન નાથને જગાડવા તેને આહલેક જગાવી છે, ધૂણી ધખાવી છે અને ચેત મછંદર ગોરખ આયાનો ચીપિયો ખખડાવી રહ્યો છે. અઢી દ્વીપમાં ખાટ ખટુલી, ગગન ઓશી કું તલાઈ, ધરતી કો છેડો આબ કી પીછોડી, તોય ન સોડ ભરાઈ. આ ગાથામાં સંસારી જીવને વળગેલ પ્રકૃતિજન્ય પુરુષ તત્વ, તે લોભ અને તૃષ્ણા તેની નારી, તેનાથી થયેલ જીવના બેહાલ બતાવે છે. લોભને કદી થોભ અટકવાપણું હોતું નથી અને તૃષ્ણાનો કદી અંત હોતો નથી. માટે લોભને સર્વ પાપનું મૂળ કહ્યું છે. ઉપમિતિકારે પણ તૃષ્ણા નામની વેદિકા પર વિપર્યાસ નામનું સિંહાસન અને તેના ઉપર બેઠેલ મોહરાજા બતાવ્યો છે. જીવ માત્રને દોજખમાં નાખવાના કાર્યો તે કરાવે છે. અઢીદ્વીપ જેટલા વિશાળ ક્ષેત્રમાં જીવને ફસાવવા માટે અનેક પ્રકારના ખાટ ખટુલા એટલે ભોગના સાધનો લોભે રાખ્યા છે. મનુષ્ય ક્ષેત્રની ઉપરના આકાશમાં દેવલોકો આવેલા છે. જ્યાં દેવોનો વાસ છે ત્યાં પ્રચંડ વિષયરૂપ પ્રમાદની સામગ્રી છે. તેને પામીને જીવ પરિગ્રહની મૂર્છામાં ફસાયેલો રહે છે. આમ 14 રાજલોકમય ગગનમાં ગાદી, તકિયા, રજાઈઓ વગેરે પ્રમાદના સાધનો મૂક્યા છે અને લોભની પત્ની તૃષ્ણાએ પોતાના નારીપણાના ભાવોનો દેખાડો કરવા માથા ઉપર આભનો એટલે ભરત ભરેલો પીંછોડો એટલે પછેડી અર્થાત ચાદર ઓઢી છે, જેનો એક છેડો ધરતીને અડીને રહેલો છે. આવી તૃષ્ણા નારીમાં રહેલ આકાશ અર્થાત તૃષ્ણા ઉપરથી માંડીને નીચે સુધી બધે જ ફેલાય છે. જે ભિખારીને એક ટંકના ભોજન મેળવવાથી આરંભ પામી વિસ્તરતી વિસ્તરતી શેઠાઈ, ચક્રવર્તીપણા, ઇન્દ્રપણાની પ્રાપ્તિની તૃષ્ણા સુધી પોતાની પછેડીને ફેલાવે જ જાય છે. આટલી અનંતી ઈચ્છાઓને લોભ પુરુષ કેવી રીતે પૂર્ણ કરી શકે? કારણ કે ખાટ ખટુલાનું ક્ષેત્ર મર્યાદિત છે અને તૃષ્ણા ફેલાયેલી છે 14 રાજલોક જેટલા ક્ષેત્રમાં. મતલબ ઈચ્છાઓનો અંત જ નથી, તેને પૂર્ણ કરવાની ક્ષમતા લોભમાં પણ નથી. તૃષ્ણા કહે છે કે મારો ખોળો ભરનાર, સોડ ભરનાર કોઈ પુરુષ મારી નજરે આજ સુધી ચડ્યો જ નથી. આવી બે મર્યાદ ઈચ્છાઓ અનેક રૂપે એક જીવ પાછળ વળગી છે. તેની સોડ રૂપી ઈચ્છાઓને એકલો જીવાત્મા કેવી રીતે સંતોષી શકે યા પૂર્ણ કરી શકે? ગગન મંડલ મેં ગાય વિહાણી, વસુધા દૂધ જમાઈ, સૌરે સુનો ભાઈ વલોણું વલોવે, તો તત્વ અમૃત કોઈ પાઈ. ઉપરના ચાર કશાય પુરુષો અને ચાર તેની પત્નીઓનો મૂળથી અંત આણવાનો ઉપાય યોગીરાજ અહીં બતાવે છે. 14 રાજલોકમય આકાશના મધ્યભાગમાં તીર્થા લોકમાં તીર્થંકર પરમાત્મા રૂપી કામધેનુ ગાય ઉત્પન્ન થાય છે, કે જેમના મુખમાંથી નીકળતી વાણી અમૃત સમાન મીઠી હોવાથી તે દૂધ જેવી છે. તે વાણીનું પાન કરુણાબુદ્ધિથી તેમના શાસનમાં જન્મેલ આચાર્યાદિ મહાપુરુષો કરે છે અને તેના ઉપર ચિંતન મનન કરી વૈરાગ્ય રસ ભેળવી તેને દહીં જેવું ઘન બનાવે છે. હવે તેનું વલોણું મંથન કરવામાં આવે તો તત્વસારરૂપી માખણ પ્રાપ્ત થાય. મોટાભાગના જીવો વલોણું કરવામાં નિષ્ફળ ગયા છે, કારણ કે માખણરૂપ તત્વસારને કાર્યોત્સર્ગ માની ઘણી વખત જીવ તપ તપ્યો પણ તે બધું જડભાવે કર્યું. પ્રકૃતિના નિમિત્ત પામીને કર્યું તેથી અહંકાર પુષ્ટ થયો પણ ગળ્યો નહીં, તેથી તપનું ફળ દેવગતિ પામી ત્યાંથી પાછો પડ્યો અને એકેન્દ્રિય વગેરે યોનિઓની ગર્તામાં પડ્યો. આ શાસ્ત્ર વચન તેમાં સાક્ષી પૂરે છે. સૌ મુમુક્ષુ આત્માઓને હું ચેતવું છું કે દહીંનું મંથન કરનાર ઘણા બધા નીકળ્યા પણ તત્વસાર રૂપ માખણ તો કોઈ વિરલા જ પ્રાપ્ત કરી શક્યા. આત્મામાં રહી ગયેલ પુણ્યાશ્રવની ખટાશને બાળવાનું કાર્ય જીવે કદીએ કર્યું જ નહીં. આત્મધ્યાનની ભઠ્ઠીમાં તત્વસાર રૂપ માખણને ખૂબ ખૂબ તાવવામાં આવે ત્યારે જ પુણ્યાશ્રવની ખટાશ બળી જાય. આ પ્રક્રિયા એક વખત નહીં પણ અનેક વખતની છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકની આત્મદશાની સમજવી. તેવા કોઈ વિરલા નર પુરુષો જ ધ્યાનાનલ દ્વારા પુણ્યાશ્રવને બાળવાની સ્વરૂપ ક્રિયા કરી તત્વસાર રૂપ અમૃતને પામી શકે છે. જ્યારે દહીંનું વલોણું કરવામાં આવે ત્યારે તેમાંથી છાશ અને માખણ છૂટા પડે છે. તેમાંથી છાશનો ભાગ દૂર કરી જે માખણ નીકળેલ છે તેમાં પણ પાછો ખટાશનો કંઈક અંશ તો હજુ રહેલો જ છે. જે ખટાશને દૂર કરવા તે માખણને વારંવાર અગ્નિ ઉપર ભઠ્ઠામાં નાખી તપાવતા તેમાંથી ખટાશનો ભાગ નીકળી જતા તેમાંથી ઘી બને છે. એમ સદગુરુઓ પણ જીનવાણીરૂપી દૂધનું પાન કરી તેનું વારંવાર તત્વચિંતન મનન કરે છે ત્યારે તેમાં પોતાનો વૈરાગ્ય રસ ભળતા તે જીન વચનના ભાવો હૃદયમાં અસ્થિ મજ્જા થાય છે. પછી તે પદાર્થોનું ખૂબ જ મંથન કરવામાં આવે ત્યારે અંતરમાં રહેલ ઈચ્છાઓ વિશેષ વિશેષ નીકળી જતા જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે માખણ છે. અને પછી પોતાની પરિણતિને વિશેષ શુદ્ધ કરવા વારંવાર ધ્યાનનો આશ્રય કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલ પુણ્યાશ્રવ પણ નીકળવા માંડે છે. માટે છઠ્ઠેથી સાતમે જતા વિતરાગ પરિણતિનો અંશ અનુભવાય છે તે માખણની જ વિશિષ્ટ કોટીની અવસ્થા છે, જેમાંથી અંતે ક્ષપક શ્રેણીમાં સર્વ ઈચ્છાઓ બળીને ભસ્મીભૂત થઈ જતા વિકલ્પ રહિત થતા નિર્વિકલ્પ કેવલ જ્ઞાન પ્રગટે છે જે ધ્રુત સ્થાનીય છે. નારી જાતિ સમાન નરમ પ્રકૃતિવાળા જીવો આ કરી શકતા નથી. નહીં જાઉં સાસરીએ ને નહીં જાઉં પિયરીએ, પિયુ જી કી સેજ વિછાઈ, આનંદ ઘન કહે સુનો ભાઈ સાધુ તો જ્યોતિ સે જ્યોત મિલાઈ. આનંદ ઘનજીના આત્મામાં રહેલી સમતાએ સૌ પ્રથમ વિવેકને જગાડ્યો અને પછી સમતા અને વિવેક બંને એ ભેગા મળીને ચેતનને સંસારમાં રખડાવનાર ઉપર વર્ણવેલા ચાર કષાયો અને તેની દાસીઓ જીવને સંસારમાં લાલચો આપીને મોહ માયાભવમાં કેવી રીતે ફસાવે છે તેનો આબેહૂબ ચિતાર પ્રથમની ચાર ગાથામાં રજૂ કરી સંસારના માયાવી સ્વરૂપને ઉગાડું પાડ્યું છે. આમ કરવાથી ચેતન ચેત્યો, તેથી સૌ પ્રથમ તેને મનને સાધ્યું, તેથી કુબુદ્ધિ હટી ગઈ, સુમતિ જાગૃત થઈ એટલે મમતાને દેશવટો મળ્યો, સમતા સધાઈ એટલે તે સમતા હવે કહે છે કે હવે મારે ચેતનાની અવિકસિત અવસ્થારૂપ પિયરિયાની વાટ પણ નથી જોઈતી કે ચેતનાની વિકસિત અવસ્થારૂપ સાસરવાસ પણ નથી જોઈતો, કારણ કે તે બંને વિનાશી અવસ્થાઓ છે. મેં તો મારા પ્રિયતમ ચેતન માટે સેજા એટલે શૈયા મોક્ષ નગરીમાં બિછાવીને તૈયાર રાખી છે. હે સાધુ ભાઈ મિત્રો, તમે મારી કથા સાંભળી તેમાંથી સાર મેળવજો કે સમતાનો પતિ ચેતન એવો હું અને મારી પત્ની સમતા, અમે બંને નિશ્ચયથી એક દિવસ જ્યોતિમાં જ્યોતિ સમાઈ જાય તેમ બંને એકરૂપ થઈને પોતાના સ્વરૂપમાં સમાઈ જઈશું. પદ 99માં માયાને તુરકડી એટલે મનમાં અનેક પ્રકારના તરકટ ઉભા કરનારી કઈ છે, કારણ કે એના હાવભાવ ચિત્તને તરત જ આંજી નાખે તેવા છે. માયાને અહીંયા મલિન બુદ્ધિવાળી નારી તરીકે ઓળખાવી છે. માયા, કામિની, તૃષ્ણા આ બધા નારી પાત્રો છે. અઢી દ્વીપમાં ભોગના સાધનો રૂપ ખાટ ખટુલી પડેલા છે અને ઉપર દેવલોકમાં પ્રમાદ પેદા કરે તેવા ઉત્કટ વિષયો રૂપી ગાદી તકિયા પણ છે. મન જ્યારે ઈચ્છે ત્યારે તે જગ્યાએ પહોંચી જાય છે. તૃષ્ણાએ ઓઢેલી પછેડી તેનો એક છેડો ઉપર આભને એટલે આકાશને અડે છે અને બીજો છેડો ધરતીને અડે છે, અર્થાત તૃષ્ણા એ ઉર્ધ્વલોકમાં અને તિચ્છાર લોકમાં દેવ અને મનુષ્ય તિર્યંચ બધામાં વ્યાપીને રહેલી છે. આટલા બધા મનના ઓરતા ઓઢીને ફરવા છતાં તે તૃષ્ણાની સોળ ભરાતી નથી, પણ ખાલીને ખાલી જ રહે છે. એક પણ ઈચ્છા તેની સંપૂર્ણપણે પૂરાતી નથી. આવી સંસારી જીવોની લોકેશણાની અતૃપ્તિ જોઈને આનંદ ગંજીની સમતાદેવી કહે છે કે મારો આવો સાસરવાસ અને પિયરિયાનો વાસ તેમજ સંસારના કોઈ પણ સંબંધીઓનો વારસાવાસ જોઈતો નથી. મેં તો માયા પિયુજી માટે મોક્ષમાં શૈયા બિછાવી રાખી છે, ત્યાં અમે બંને જ્યોતિમાં જ્યોતિ સમાય તેમ એકબીજામાં સમાઈ જઈશું.